તારીખ 23/3/1986 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 137
સમાધિ વર્ણન છે. વિકરાળ નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ એને અહીંયા સમાધિ કહી છે. પોતાનું પરમાત્મ તત્વ સર્વસ્વપણે ઉપાધિ થતાં નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ ઉત્પન્ન થાય એ વાસ્તવિક સમાધિ છે. સમાધિ શબ્દ તો અન્ય મતમાં પણ આવે છે. કોઈ જમીનમાં દટાય છે, કોઈ કાંઈ કરે છે, કોઈ કાંઈ કરે છે, ધ્યાન લગાવે છે, એને સમાધિ કહે છે. ખરેખર એ સમાધિ નથી. ઉપયોગની વિષમતા અવિષમ ભાવે ઉપયોગ સ્વરૂપમાં સ્થિર થાય અને વિતરાગ સ્વરૂપનો વિતરાગ ભાવે અનુભવ થાય ત્યારે એ ઉપયોગને અહીંયા સમાધિ કહી છે. એવા શુદ્ધ ઉપયોગને અહીંયા સમાધિ કહેવામાં આવે છે. તે સમાધિ જે જે ઈચ્છક છે, વાંચક છે, ત્રીજી ચોથી લીટી. તેથી જે જે સમાધિ વાંચક છે તે ઈષ્ટ અનિષ્ટનો અભિપ્રાય મટાડી રાગ દ્વેષને છોડે. પ્રથમ અભિપ્રાયમાંથી ઇષ્ટ અનિષ્ટનું જાય. કોઈ પણ પદાર્થ ઇષ્ટ નથી અને અનિષ્ટ નથી, માત્ર જીવો છે તેવો જ્ઞાનમાં પ્રતિભા છે. અને વ્યામોહને લઈને જે ઇષ્ટ અનિષ્ટપણું થાય છે તેવો વ્યામોહ કોઈ પદાર્થ પ્રત્યે અભિપ્રાયમાં ન રહે ત્યારે એને રાગ દ્વેષ મટવાનો પ્રથમ અવસર આવે. રાગ દ્વેષ સર્વથા તો બુદ્ધિપૂર્વકના સાતમા ગુણ સ્થાને નાશ પામે છે. સાતમા અને એથી ઉપરના ગુણ સ્થાને તો બુદ્ધિપૂર્વકના નવમાં ગુણ સ્થાને નાશ પામે છે બધા, અથવા 12મા ગુણ સ્થાને ક્ષય થઈ જાય છે. તેથી અભિપ્રાય મટતા તરત જ બધા રાગ દ્વેષ મટી જાય છે એવું બનતું નથી. પણ અભિપ્રાય ઇષ્ટ અનિષ્ટપણાનો મટતા રાગ દ્વેષ સમ્યક પ્રકારે અભાવ થવાની શરૂઆત થાય છે અને ક્રમશઃ તેનો સર્વથા અભાવ થાય છે. આંશિક અભાવ શરૂ થાય છે, રાગદ્વેષનો અભાવ વધતો જાય છે અને ત્યાર પછી ક્રમશઃ સર્વથા રાગદ્વેષ મટે છે. પણ એ રાગદ્વેષ થવાનું મૂળ ઇષ્ટ અનિષ્ટપણાનો અભિપ્રાય તો મૂળ મટે છે તો પછી ત્યાર પછીના ઉત્તર પરિણામો પણ આપોઆપ મટવા લાગે છે. તેથી જે જે સમાધિનો વાંચક છે અથવા એવું કદી ન બને કે અભિપ્રાયમાં ઇષ્ટ અનિષ્ટ પણ ઊભું રહે અને કોઈને નિર્વિકલ્પ સમાધિનો ઉપયોગ લાગે એવું કદી ના બને શુદ્ધોપયોગ કદી ન થાય. શુદ્ધોપયોગ ત્યારે થાય કે એની પૂર્વ પ્રયોગમાં ઇષ્ટ અનિષ્ટપણાનો અભિપ્રાય મટાડ્યો હોય તો રાગદ્વેષ જાય, ને તો રાગદ્વેષ એક ક્ષણને માટે પણ અભાવરૂપ થાય, ઉત્પન્ન થાય એવી સ્થિતિ ન આવે. રાગદ્વેષને છોડી અન્ય ચિંતાને મટાડી કે અન્ય પદાર્થો સંબંધીનો ઉપાધિ ભાવ છે તેનાથી દૂર થઈ અન્ય પદાર્થથી પોતાનું સર્વથા ભિન્ન પણ જાણીને તેની ચિંતા અને ઉપાધિને છોડી ઉપયોગને ધ્યાનમાં એકાગ્ર કરે, ઉપયોગને ધ્યાનથી એકાગ્રતા રૂપી ધ્યાનથી સ્વરૂપમાં એકાગ્રતા કરે અથવા સ્વરૂપમાં ધારે અને ચૈતન્ય સ્વરૂપમાં સામાન્ય નિર્વિકલ્પ ચૈતન્ય સ્વરૂપમાં પરિણામ સ્થિર થાય ત્યારે એની સમાધિ લગાવી છે એમ કહેવાય. એ સમાધિ કાળમાં સ્વરૂપના આનંદની ઉત્પત્તિ થાય છે. એવા નિરાનંદને સર્વજીવો પ્રાપ્ત થાવ એવી અહીંયા ભાવના છે. આવા નિરાનંદને સર્વજીવો પ્રાપ્ત થાવ એવું ચિત્ત સ્વરૂપમાં જીવ જીવો સમાધિના વાંછક છે તે સમાધિ પ્રાપ્ત કરીને નિરાનંદને ભેટો, પોતાની શુભ ભાવના વ્યક્ત કરી છે. જેને આવી સમાધિ જોઈએ તે આ પ્રકારે આગળ વધીને સમાધિમાં નિર્વિકલ્પ સહજાનંદની નિરાનંદની પ્રાપ્તિ કરો તેવી પોતે પણ ભાવના વ્યક્ત કરે છે. સ્વરૂપમાં વિકરાગતાથી જ્ઞાન ભાવ થાય ત્યારે સમાધિ ઉપજે. આત્મ સ્વરૂપમાં વિકરાગતા દ્વારા પોતાના સ્વરૂપમાં સ્વરૂપને વેદવારૂપ અનુભવનું જ્ઞાન થાય ત્યારે અનુભવ કાળમાં સમાધિ ઉપજે છે. આ વાસ્તવિક સમાધિ છે. બાકી બધી સમાધિને નામે વાતો છે, એ બધી કલ્પનાથી વિચારેલી બધી વાતો છે, એમાં કંઈ સમાધિ નથી. જ્યારે સમાધિ ઉજે અને તે પોતાના સ્વરૂપમાં મન લીન કરે જ્યારે સમાધિ ઉજે ત્યારે ઉપયોગ છે એ પોતાના સ્વરૂપમાં લીન થાય. દ્રઢગુણ પર્યાયમાં પરિણામ લીન રહે એટલે દ્રઢગુણ પર્યાયને વિકરાગ ભાવે અનુભવ ગોચર કરે એવી સ્વસમય સમાધિ હોય છે. સ્વસમયરૂપ સમાધિ પોતાના બીજ આત્મ પદાર્થમાં અવિષમ ભાવે પરિણામ ધારા રહે તેને આ પ્રકારે સમાધિ ભાવ કહેવામાં આવે છે. રાગદ્વેષ છે તે વિષમ ભાવ છે, પોતાના સ્વરૂપથી વિરુદ્ધ જતા ભાવ છે. જીવનું સ્વરૂપ છે વિતરાગ સ્વરૂપ, શાંત સ્વરૂપ, આનંદ સ્વરૂપ, સુખ સ્વરૂપ. એનું જ પરિણામ થઈને સ્વરૂપમાં લીનતા રહે, પોતાના સ્વરૂપથી બહાર ન જાય તેને અવિષમ ઉપયોગ અથવા અવિષમ પરિણામ કહે છે. શ્રીમદજી એકબીજાએ પત્ર લખતા લખતા મહિમા કરે છે એવા પરિણામ કે આવા અવિષમ ઉપયોગને હું નમસ્કાર કરું છું. તેથી એવા અવિષમ ઉપયોગના ધારક આત્માઓ છે તેને પણ નમસ્કાર પહોંચે છે, એવા અવિષમ ઉપયોગને નમસ્કાર કરે છે, એમાં નિર્મળતા અને પવિત્રતા હોવાથી એને નમે છે, તેથી એવા આત્માઓને પણ નમે છે એમ એમાં આવી જાય છે. એ તો એટલી બધી નમ્રતા કરે છે કે જે જીવ નાનીના માર્ગમાં પ્રવેશવા ઈચ્છે છે એવી યોગ્યતામાં આવે છે એના પ્રત્યે પણ એ બહુમાન વ્યક્ત કરે છે. એટલી બધી એની સરળતા છે, નમ્રતા છે, અથવા પોતાના ગુણોને ઉત્પન્ન થવામાં તે પરિણામ સાનુકૂળ છે એવી જે નમ્રતા છે, એ આત્મગુણોને ઉત્પન્ન થવાની અંદરમાં ભાવની અનુકૂળ સ્થિતિને ઉત્પન્ન કરે છે. કેમ કે એવા ગુણવાન પ્રત્યે નમવું છે, જેને આત્મગુણો પ્રગટ કર્યા છે એને પ્રત્યે નમવું છે, એટલે પોતાના ગુણો પ્રત્યે એને જવું છે એમ એનો અર્થ થાય છે. તો અંદરથી ગુણ ઉપજવાની પરિસ્થિતિ ત્યાં ચોખ્ખી થાય છે, સ્વચ્છ થાય છે. એવી સમાધિ ઉત્પન્ન થાય ત્યારે ઇન્દ્ર આદિ સંપદાના રોગ રોગવત ભાસે. હવે સામે બીજી વાત લે છે કે જગતના જીવોને અનેક પ્રકારના પંચેન્દ્રિય વિષયના ભોગમાં આનંદ થાય છે, ખુશી થાય છે, સુખ થાય છે, ત્યારે જેને નિર્દોષ નિર્વિકલ્પ પવિત્ર સમાધિનો આત્માનંદ ઉપજે છે તેને ઉત્કૃષ્ટ પુણ્ય જે ઇન્દ્રોને છે એની એની જે સાધન સંપત્તિ સુખ ને અનુકૂળતા ને સગવડો છે એ રોગની જેવા દેખાય, ઉલટું આખું પરિસ્થિતિ છે. આખા જગતને સુખ લાગે, અજ્ઞાનીઓ તો એને માટે તપશ્ચર્યાઓ કરે, પુણ્યના ફળ પ્રાપ્ત કરવા તો તપશ્ચર્યા કરે મોટી મોટી, કે વર્તમાન દુઃખને અનુભવીને પણ, એ તો અજ્ઞાન ભાવે તપશ્ચર્યા કરે ત્યારે એને દુઃખ સહન કરીને પણ, પરીક્ષા સહન કરીને, ઉપસર્ગ સહન કરીને પણ તપશ્ચર્યા કરો અને પુણ્યનો ફળને લેવા માટે અને એટલી બધી એની વાંછા ઉત્પન્ન થાય. અહીંયા કહે છે કે જે સ્વરૂપ સમાધિના ધારક છે એને તો અન્ય દ્રવ્ય પ્રત્યેના આસક્તિના પરિણામ ચારિત્ર મોહને લઈને હોય છે, વ્યામોહને લઈને, દર્શન મોહને લઈને તો થતા જ નથી, તો પણ એને એ રોગ ભાસે છે. એટલે પોતાના વિકારી પરિણામ છે એને રોગ ભાસે છે, એનો આરોપ એ વિકારના વિષય ઉપર કરે છે કે એ ભોગ છે, એ રોગવત ભાસે છે. ખરેખર તો ભોગ પ્રત્યેના આસક્તિના પરિણામ રોગવત ભાસે છે, પરિણામનો અનુભવ છે ને, વસ્તુનો ક્યાં અનુભવ છે. આરોપ કરીને એમ કહેવાય છે કે એ ભોગ છે, એ રોગવત ભાસે છે. અથવા એ પરિણામમાં આકુલતા ઉત્પન્ન થાય છે, આત્માના આનંદથી વિરુદ્ધ જાતિના દુઃખમય પરિણામ છે એવો સ્પષ્ટ પ્રત્યક્ષ અનુભવ એમને વર્તે છે. ભોગ સંબંધીના પરિણામ તો પાપમય પરિણામ છે, પાપના એ પરિણામ છે ચોખ્ખે ચોખ્ખા. પણ શુભ પરિણામનો રાગ પણ રોગવત પાસે છે, તમામ પરિણામ એમને કોઈ પણ કટારનો રાગ એને રોગવત પાસે છે, કેમ કે રાગમાં દુઃખની ઉત્પત્તિ થાય છે. દ્રવ દૃષ્ટિ પ્રકાશમાં એ વિષય લીધો છે, કે તીર્થંકર દેવનો જન્મ થાય છે ત્યારે મેરુ પર્વત ઉપર અભિષેક કર્યા પછી ઘરે લઈ આવે છે, મહેલમાં પારણામાં ઝુલાવે છે, ત્યારે બાળ તીર્થંકર તો પારણામાં સૂતેલા હોય છે, પણ ઇન્દ્ર છે એ પગે ઘૂઘરા બાંધીને નાચે છે. ત્રણ લોકના તારણહારનો જન્મ થયો છે એની ખુશીમાં એ નાચી ઉઠે છે. લોકો એમ જોવે છે કે ઇન્દ્રને ઘણી ખુશી ઉઠી છે, પણ એવો રાગ પણ એને તો એ વખતે રોગવત ભાસે છે. અંદરમાં જે સુખની પરિણતિ છે ધર્મી છે ને, સૌધર્મી ઇન્દ્ર છે, એક તો સુમ્ય દ્રષ્ટિ છે, એકાવતારી છે, ત્યાર પછી મનુષ્ય એને ચરમ શરીર થઈને મોક્ષ જવાના છે. તો એ વખતે બહારની જે ખુશી છે એ ખરેખર દુઃખભાવ છે પોતાના જ્ઞાનમાં અને પોતાના અનુભવમાં, અને અંદર જે આત્મપરિણતિ છે એમાં જે સુખનો અંશ છે એ વાસ્તવિક સુખ છે. એમ બંને ભાવનું વેદન એક સાથે હોવાથી તે સુખ અને દુઃખના આંતરાને બરાબર સમજે છે કે આ સુખ છે ને આ દુઃખ છે. બે ચીજ બાજુ બાજુમાં રાખી હોય તો તરત ખબર પડે, બે સફેદ ચીજ હોય તો કે આની સફેદાઈ વધારે છે, આની સફેદાઈ ઓછી છે. તો જેની ઓછી છે આ મેલ છે, આ મેલું છે ને આ સફેદ છે એમ કહી શકાય. સફેદ દેખાતું હોવા છતાં મેલ છે, એમ ખુશી દેખાતી હોવા છતાં એમાં દુઃખ છે. એને પોતાના પ્રત્યક્ષ સુખના અનુભવથી નિશ્ચિત થાય છે. હા, ઇન્દ્રો એકાવ, બધા એકાવતારી તો બહુ ખબર નથી, પણ આ સૌધર્મ ઇન્દ્ર તો એકાવતારી છે. ઇન્દ્રમાં ઘણા ભેદ છે. આ જે છે સર્વાર સિદ્ધિમાં બધા અહમ ઇન્દ્રો છે ને એ બધા એકાવતારી છે. સર્વાર સિદ્ધિમાં સૌથી ઉપરના વિમાનમાં જે ઇન્દ્રો છે બધા ઇન્દ્રો જ કહેવાય છે. કોઈ કેમ કે એમાં કોઈના ઓછી કોઈના વધુ કોઈ હોય છે એવું નથી હોતું, બધા સરખા પુણ્યવાળા હોય છે. એટલે આ ઇન્દ્રો સામ્યવાદ છે સર્વાર સિદ્ધિમાં પ્રેક્ટિકલી છે. અહીંયા બધા સંયોગોમાં સરખું કરવા માગે છે ને, પણ ક્યાંથી થાય, બધા એના પૂર્વકર્મ સરખા નથી, તેથી બધાને ફળ પણ સરખા આવે એવું બનતું નથી. પણ ત્યાં બધા લગભગ સરખા પુણ્ય કરીને જાય છે, એટલે ત્યાં એક સરખા સંયોગમાં હોય છે. ત્યાં કોઈની અંદરમાં કોઈ હોતું નથી, આનો હુકમ આ પાળે એવું ત્યાં હોતું નથી. બધા જ પોતપોતાના મસ્ત, બધા ધર્મી છે, સમ્યક દ્રષ્ટિ છે, બધા પોતપોતામાં મસ્ત છે, સાથે મળીને ધર્મ ચર્ચાઓ કરે છે, બસ બીજું કોઈ નથી ત્યાં કાંઈ, બીજા બીજું કોઈ કામ નથી, ઉપાધિ નથી કોઈ, છતાં ચોથું ગુણ સ્થાન બતાવીને આગળ જતા નથી. વિચિત્રતા તો જોવું પડે, કોઈ પણ ઉપાધિ નહીં, કોઈ પણ પાપ કાર્યો નહીં, પાપ પ્રવૃત્તિ નહીં, ફક્ત એટલી પુણ્ય પ્રવૃત્તિ, અને તે 33 સાગર સુધી, બીજું કાંઈ નહીં. ચોથા ગુણસ્થાન એમ નહીં કે અમુક ઉંમર બાળપણમાં જાય છે એવું પણ નહીં, અમુક ઉંમર ઊંઘવામાં જાય છે એવું પણ નહીં, અમુક ખાવા પીવામાં જાય છે એવું પણ નહીં, કે બીજા ભોગમાં કોઈ એની પ્રવૃત્તિ જાય છે એવું પણ નહીં, આહાર પણ નહીં, નિંદ્રા પણ નહીં, બાળપણ નહીં, રોગ નહીં, કાંઈ. કુમાર અવસ્થામાં જન્મે, કુમાર અવસ્થામાં જ રહે, બીજું કોઈ ઘર ધંધો વેપાર કુટુંબ કાંઈ નહીં, અને 33 સાગર સુધી ધર્મ ચર્ચા કરે, છતાં ચોથા ગુણ સ્થાને રહે. પણ ત્યાંથી જેવા મનુષ્ય થાય કે સરસાટ ચારિત્રની આગળ કાર્યક્રમ આગળ વધે, સ્વરૂપ સ્થિરતામાં આગળ વધી જાય છે. એટલો ચારિત્ર મોહનો સુગ્રહનો રસ લઈને ગયા છે. મુનિદશામાં ત્યાં જાય છે, બીજા નથી જતા. પાવલની મુનિ હોય પૂર્વભોમાં, એ સર્વા સિદ્ધિમાં જાય. બીજા કોઈ મિથ્યા દ્રષ્ટિ ન જાય, ને બીજા કોઈ સાધારણ સાધક પણ ન જાય. એટલો ત્યાં પૂર સાધવા જતા પૂર ન સધાણો. અને પંચ મહાવ્રત સંયમ આદિ જે કઈ સુભાવ તીવ્ર થયો, એના પણ અમે સર્વા સિદ્ધિ માંગ્યા. ત્યાં પણ એ શુભરાગથી છૂટી નથી શકતા, એટલા નથી છૂટી શકતા કે ચોથો ગુણસ્થાન અતિક્રમીને પાંચમા ગુણસ્થાનમાં પણ આવે, એટલું નથી થઈ શકતું. જે ગણો એ ક્યાંથી ગણવું એ સવાલ છે. એ તો પોતે તો એમ જ માને છે કે આટલું બધું અહીંયા રોકાવવું પડે છે, પુરુષાર્થ કાર્યગત થતો નથી. એ પણ મનુષ્ય ભાવની ભાવના ભાવે છે, ખરેખર તો ચારિત્રની ભાવના ભાવે છે, પણ મનુષ્ય થયા વિના તો ચારિત્ર હતું નથી. એટલે મનુષ્ય ગતિને દેવાનું પ્રિય કહી છે, એનું કારણ છે. સમ્યક દ્રષ્ટિ દેવો ને તે પ્રિય છે, એટલે એને દેવાનું પ્રિય કહે. એટલે ગુરુદેવ સંબોધન કરતા ને દેવાનું પ્યા આમ છે, આમ વાત છે, તમને જે ભાવ મળ્યો છે તો દેવોને પણ પ્રિય છે એમ કહે છે. એમ કેમ છે આયુષ મોટા પડી જાય છે. અહીંથી દ્રવ્યાનુયોગ ને અધ્યાત્મનો થોડો મેળ કર્યો છે. દ્રવ્ય એવું નામ દ્રવણથી હોય છે, પદાર્થને દ્રવ્ય એવું નામ આપવામાં આવે છે, કેમ કે તે પોતાના પરિણામને દ્રવ્યા કરે છે. એના ઉપર સર્વા સિદ્ધિનું સૂત્ર લખ્યું છે. સર્વા સિદ્ધિ છે એ તકવાર સૂત્રની ટીકાનું નામ છે. તરવાર તકવાર સૂત્ર ઉપર અનેક ટીકાઓ થઈ છે, એમાં સર્વાર સિદ્ધિ જુદા જુદા આચાર્યોએ ટીકા કરી છે. ઉમાસ્વામીનું શાસ્ત્ર છે એના ઉપર. સર્વાર સિદ્ધિ છે, રાજવાર્તિક છે, શ્લોક વાર્તિક છે, એ બધી ટીકાઓ છે. ગુણાન દ્રવંતી ગુણૈહી માં દુર્યંતે ઇતિ દ્રવ્યમ. ગુણોને દ્રવે છે, અથવા ગુણો દ્વારા જે દ્રવણ કરે છે તેને દ્રવ કહેવામાં આવે છે. પરિણામમાં ગુણોને દ્રવે પ્રાપ્ત થાય તે દ્રવ્યત્વ લક્ષણ છે. પરિણામમાં પોતાના સર્વગુણોને દ્રવે, સર્વગુણોના પરિણામને કરે, તેથી તેને દ્રવ્યત્વ નામનું લક્ષણ છે. દ્રવ્યું છે, પરિણામ પણ એ દ્રવ્યું, ગુણોનું સર્વગુણોનું પરિણામ પણ એ દ્રવણ થવું, તેને દ્રવ્યત્વ લક્ષણ કહેવામાં આવે છે. આપણે આમાં ચાલુ ભાષામાં વપરાય છે, કોઈ પણ પદાર્થને ઓગાળીને ઓગાળીને એનું પ્રવાહી કરવામાં આવે, ઘન હોય એને ઓગાળીને એનું પ્રવાહી કરવામાં આવે, ત્યારે એનું દ્રાવણ કર્યું એમ કહેવામાં આવે છે. મુખ્યપણે તબીબી વિજ્ઞાનમાં અનેક ઔષધિઓ છે એના દ્રાવણ બનાવવામાં આવે છે. દ્રાવણ નથી કહેતા, દ્રાવણ કર્યું છે એ પ્રવાહી રૂપે કરી નાખ્યું. એમ પરિણામ છે એ ચાલતો એક પ્રવાહ છે, અથવા પદાર્થની તે પ્રવાહી સ્થિતિ છે, પરિણામ છે તે પદાર્થની પ્રવાહી સ્થિતિ છે. લિક્વિડ ગેસ નથી કહેતા આપણે. જે સ્થાવરમાં રોકાયેલી મૂડી છે તે તો રોકાઈ ગઈ, એ હલન ચલન એમાં નથી થતી. હાથ ઉપર જે પૈસા હોય એનો માલ ખરીદે, વળી એમાં પૈસા એના પૈસા ઉભા કરે વેચીને, વળી પૈસા ઉભા કર્યા હોય એનો માલ ખરીદે, એમાંથી પાછા વેચીને પૈસા ઉભા કરે, એને ચાલતું નાણું કહેવામાં આવે છે, ફરતું નાણું કહેવામાં આવે છે. એમ આ પરિણામની સ્થિતિ, દ્રવ્યની સ્થિતિ બદલતી છે, ફરતી સ્થિતિ છે, તે પ્રવાહી સ્થિતિ છે. એક સરખી નથી પણ એ પ્રવાહી સ્થિતિ છે. તેનાથી દ્રવ્યત્વ લક્ષણ છે. એવા પ્રકાર, એવા ધર્મને લઈને તે દ્રવ્યત્વ લક્ષણ છે પદાર્થને. માટે ગુણ દ્રવ્યમાં પરિણામ લીન હોય, ગુણ સમુદાય રૂપ દ્રવ્યમાં પરિણામ લીન હોય, આ સમાધિનો અધિકાર છે ને, એટલે એ પ્રકારે વાત લીધી છે. જનરલ સામાન્ય વાત નથી લીધી કે પરિણામમાં વિકાર પણ હોય ને પરિણામમાં અવિકાર પણ હોય, અહીંયા સમાધિની વાત લેવી છે. માટે ગુણ દ્રવ્યમાં આ રીતે દ્રવ્યને જાણીને પોતાનું સ્વરૂપ દ્રવ્યમાં, દ્રવ્ય પોતાનું સ્વરૂપ છે એમ જાણીને એના ગુણ દ્રવ્યમાં પરિણામ લીન હોય, સમાધિ કાળે તો ગુણ દ્રવ્યમાં પરિણામ લીન હોય. ગુણ દ્રવ્યમાં દ્રવ્યત્વ લક્ષણ છે અને ગુણ દ્રવ્યમાં દ્રવ્યત્વ પણ છે, તો પરિણામથી દ્રવ્યગુણ મળી ગયા, પરિણામ ત્યાં લગાવ્યા, પરિણામ ત્યાં એકાગ્ર કર્યા, ગુણ દ્રવ્યમાં પરિણામ લગાવ્યા, એટલે પરિણામ તેમાં લીન થયા, તેમાં મળી ગયા. અને તેથી દ્રવ્યત્વની એક દેશતા એટલે પરિણામની એક દેશ લીનતા સાધકને એવી થઈ કે તે અનેક પરિસરની વેદનાને વેદતો નથી. જ્યારે ઉપયોગ સ્વરૂપમાં લીન થાય, દ્રવ્યગુણમાં પરિણામ મળી ગયા ત્યારે તે કાળે સાધકને આંશિક, એક દેશ એટલે અમુક ભાગે, અમુક અંશે એવી લીનતા થાય, આંશિક લીનતાનો પણ આ પ્રકાર છે કે ત્યારે એને કોઈ પણ પ્રકારનો પરિસર કોઈ આપે અને શારીરિક વેદના ઉત્પન્ન થાય એવો પરિસર હોય તો પણ તેનું તેને વેદન થતું નથી, અથવા તેની તેને ખબર પડતી નથી. શરીર ઉપર ઘા પડે તો ખબર ન પડે, કોઈ અંગનું છેદન થાય તો એને ખબર પડે, ખબર તો ઉપયોગ ત્યાં હોય તો જ પડે છે, નહીતર ઉપયોગ બહાર હોય તો ખબર પડે છે, અંદર ઉપયોગ હોય તો ખબર પડતી નથી. પચીસ વર્ષથી બાળપણમાં કોઈ છોકરો ખોવાઈ ગયો હોય, કોઈ ઉપાડી ગયો હોય, ત્રણ વર્ષની ઉંમરે, અને પચીસ વર્ષ પછી 28 વર્ષની ઉંમરે જુવાન થઈને આવે તો ઓળખે નહીં એના મા બાપને. પણ એ છોકરો આવીને એમ કે હું ફલાણો આટલા વર્ષ આ સ્થિતિમાં ગુજાર્યા, હવે હું સ્વતંત્ર થઈને આવ્યો છું, બાવા લોકો લઈ જાય છે કે ત્યાં પરાધીનતામાં આટલો સમય ગુમાવ્યો, હવે હું સ્વતંત્ર થઈને આવ્યો છું, તો જે વેદના એના વિરહ અને વિયોગની વેદનામાં જે સમય પસાર કર્યો હોય, પછી એના છોકરાને જોવે ત્યારે એને કેટલો હરખ થાય, અને એ છોકરો મળતા એને જે હરખ થાય, એ વખતે એને શરીરની વેદના ચાલતી હોય, અને એવા સંજોગોમાં એ છોકરો આવે કે એક બાજુ પગમાં હબાકા નાખતો હોય, પગ વેદના, તીવ્ર વેદનાથી દુઃખના ચસકા આવતા હોય, અને આ બાજુ છોકરાને જોવે, ઉપયોગ ત્યાં પલટાઈ જાય તો અહીંયા ચસકા આવતા બંધ થઈ જાય, અહીંયા વેદના ચાલુ છે પણ ઉપયોગ નથી એટલે એને એ વેદતો નથી. તો અહીંયા જે રસથી વેદના વેદતો હતો તેનાથી સમાધિ લાગે છે ત્યારે તો અત્યંત રસથી શુદ્ધ ઉપયોગ ઉત્પન્ન થયો હોય છે. સ્વરૂપ નો અત્યંત રસ છે, તીવ્ર રસ છે ત્યારે સમાધિ લાગે છે. તો એ કાળે એને શરીરની વેદનાની ખબર ન પડે કે ન વેદાય એ કોઈ બહુ મોટી વાત નથી. એ સહેલે સમજી શકાય એવી વાત છે કે ત્યાં વેદનાનો ખ્યાલ જ આવતો નથી, કેમ કે ઉપયોગ નથી. મુનિરાજને તો ક્ષણે ક્ષણે એટલો બધો તીવ્ર રસ છે સ્વરૂપનો કે ક્ષણે ક્ષણે એ શુદ્ધોપયોગમાં આવે છે. પ્રતિક્ષણે શુદ્ધોપયોગમાં આવતા હોવાથી એમને તો જાણે શરીરનો ઉપયોગ જ નથી. એટલે શરીરની ઠંડી ગરમીનો એમને કોઈ ખ્યાલ આવતો, ખ્યાલ રહેતો નથી. ઉપસર્ગ પરિસરનો ખ્યાલ રહેતો નથી. ભૂખ તરસનો ખ્યાલ રહેતો નથી. રાગ ના આધારે, દ્વેષ ના આધારે, પીડા વેદના ને નબળે એવા તો અનેક દ્રષ્ટાંતો મળે છે. એટલે મુનિરાજને અનુકૂળતા પ્રતિકૂળતામાં ઉપયોગ જતો નથી. અને તેથી વસ્ત્રાદિ અને બીજી સાધન સગવડની અનુકૂળતામાં ઉપયોગ જાય તો એને બહુ મોટી પ્રયોજન લાગે છે. એ તો બહુ મોટો બોજો લાગે છે. એટલે એ બોજાને એ સહન કરતા નિર્વસ્ત્રપણે રહેવું એમાં દુઃખ નથી, એમાં સુખ છે. પણ વસ્ત્રાદિની પરગણવા જવું એમને દુઃખ છે. વસ્ત્ર રાખે તો એની સાફ સફાઈ રાખવી પડે, એને કોઈ સ્થાનમાં રાખવા પડે. તો જંગલમાં રહેનારા છે ક્યાં મૂકે કપડાને? રાખે તો મૂકે ક્યાં? ગોઠવે ક્યાં? સાફ સફાઈ કરવા ક્યાં? કોઈ પ્રવૃત્તિ બની કરતા નથી. સાવ બીજું છે અહીંયા તો જે લોકો વસ્ત્ર સહિત મુનિ વિકાર કર્યો એ તો મુનિ પોતે જ કપડાં ધોવે છે. ગ્રહસ્થોને તો બીજા ધોવે, અત્યારે કામવાળા રાખે છે. એ તો બૈરા ધોતા પુરુષોના કપડા ભેગા થવા એ પરિસ્થિતિ છે. અહીંયા તો પોતે જ ધોવે છે ને, મુનિઓ પોતે જ ધોવે છે. શું કરે છે? ધોવે એ મુનિ, ન ધોવે તો મુનિ એમ ગણવું શું ગણવું? મોટી ગણપત એ પ્રકારના પાણીનો વ્યાપાર, એ પ્રકારના પાપ પરિણામ થઈ જાય છે. પુણ્યના પરિણામ નથી પણ પાપના પરિણામ થઈ જાય છે. મુનિને એ પ્રકારનો વ્યવસાય હોય શકે નહીં. જે નિવૃત્ત થઈ ગયા, સર્વ કાર્યોથી નિવૃત્ત થઈ ગયા, એને કોઈ કાર્યની ઉપાધિ એને માથે હોય, કોઈ કાર્યની ફરજ એને માથે હોય, કોઈ બોજો હોય, બંધન હોય, એ વાત મુનિ દશામાં હોઈ શકે. પોતે તો ન કરે પણ બીજા એના માટે કરે એ વાત પણ, કેમ કે કરવું કરાવવું ને અનુમોદવું. કરે તો પોતાનું કરે, બીજા કરે તો અનુમોદન તો લાગે કે ન લાગે કે આ તમે ઠીક કર્યું, મારા કપડાં ધોયા તમે બરાબર ઠીક કર્યું, નહીતર મારે ધોવા પડત, આ તમે ધોયા. એવું તો સીધું એક જ સ્થિતિમાં આવી જાય છે. કરવું કરાવવું પોતે વ્યવસ્થા રાખે કે બીજા વ્યવસ્થા રાખે એને અનુસરે, એટલે એનું અનુમોદન થઈ ગયું. પછી તો આવે છે ને, પછી જ બધી મર્યાદા કરે છે, ગમન આગમનની મર્યાદા કરે છે, પ્રવૃત્તિની મર્યાદા થાય છે. ત્યાં તો શું છે, એટલો ઉપયોગ સ્થિર થયો પાંચમા ગુરુ સ્થાને, ઉપયોગ સ્વભાવમાં એટલો સ્થિર થયો કે બીજા કાર્યોનો બુદ્ધિપૂર્વકનો વિકલ્પ ઉત્પન્ન થતો બંધ થઈ ગયો, ગયો એ રાગ ગયો એટલો. એમ ત્યાં બતાવું છે. ત્યાં કાંઈ આમ પાલન પોષણ કરે એવી રીતે નહીં, કૃત્રિમ પણે. મેં આ પ્રતિમા હવે લીધી છે એટલે હવે હું આ કામ નહીં કરું એમ નહીં. પ્રતિમા લીધી છે એટલો પોતે સ્વરૂપમાં સ્થિર થાય છે, અને સામે સ્થિરતાને વશ, વિતરાગતાને વશ રાગનો અભાવ થાય છે, એટલે જે તે પ્રકારના વિકલ્પો ઉત્પન્ન થતા બંધ થાય છે. એ તો ગ્રહસ્થનું, શ્રાવકનું હજી ગુણ સ્થાન છે પાંચમું. ઉત્કર્ષ શ્રાવકને જે પરિસ્થિતિ હોય, એટલી પરિસ્થિતિમાં આ લોકો જે વસ્ત્ર સહિત નિપુણ રાખ્યું છે ત્યાં એ સ્થિતિ જોવામાં આવતી નથી. સ્થવિર કલ્પી અને જીન કલ્પી બે પ્રકાર. સ્થવિર કલ્પી છે એ બીજા મુનિઓના સંઘમાં રહે છે, સંઘમાં રહે છે, જંગલમાં પણ હો, ઉપાશ્રયમાં નહીં. કેમ કે એના માટે મકાન બનાવવાની એ કેવી રીતે? તો પછી પોતાના તો મહેલ હતા, હું કરો પોતાના મહેલમાં નો. બીજા એના માટે મકાન બનાવે ને એમાં એ તો બે સરખું જ છે. કાં પોતાના માટે બનાવેલું બનાવવું ને કાં બીજા બનાવે એમાં રહેવું, તો એનું અનુમોદન થઈ ગયું. બીજાએ બનાવ્યું એ આરંભ સમારંભ નું અનુમોદન થઈ ગયું. એ મકાનમાં તો ઉપાશ્રીમાં ન રહે, પણ મંદિર ભગવાનનું મન બંધાવવા માટે એ કરવું કરાવવું ને એનું બધું કરે એનો પણ ફાળો ચંદો મુનિ હોય ને કરે, અને કરે તે મુનિ હોય નહીં. આ પરિસ્થિતિ છે. જીન કલ્પી છે એકલ વિહારી છે, એકલા જ રહે, કોઈની સાથે કોઈના સંગમાં ન રહે, એક પોતાના આત્માના સંગમાં રહે. એના પરિણામ એટલી સ્વરૂપ સ્થિરતા હોય કે એને બીજા મુનિઓના સંગમાં રહેવાનો પણ એને વિકલ્પ નથી, અને સાધન આત્મસાધનને સાધે છે, સ્વરૂપ સ્થિરતાને સારી રીતે સાધે છે, એકાંતમાં રહીને એકલા રહીને. એ જીનકલ્પી મુનિ છે. આ લોકો જંગલ મારીએ જીન કલ્પીને, ગામ મારીએ સ્થવિર કલ્પીને, થાન મારે તે સ્થવિર કલ્પીને, જંગલ મારે તો અત્યારે જીન કલ્પી નથી દેખાતા, પણ સ્થવિર કલ્પી તો છે. ખોટી વાત છે, ખોટી વાત છે. એ પોતાને અનુકૂળ સિદ્ધાંતો બનાવે છે, તે જીનાજ્ઞા ઉપર પગ દેવાનું બહુ મોટું પાપ કરે છે. ચાલે છે પણ જીનાજ્ઞા ઉપર પગ દઈને ચાલે છે, એ વાત છે, મોટો અપરાધ છે. એટલે લોકોને જરા તકલીફ પડે છે કે તમે મુનિઓને વંદન કરતા નથી, પણ એ જે અપરાધ કરે છે એને વંદન કરો તો એના અપરાધને તમારું અનુમોદન લાગે છે. એને વંદન કરતા એના અપરાધનું અનુમોદન એ વંદન કરનારને લાગે છે, એટલે એના દોષથી આનો દોષ વધી જાય છે. એમ થાય છે, પોષણ મળે છે, અનુમોદન મળે છે, પોષણ મળે છે, તેથી એના અપરાધ કરતા આનો અપરાધ વધી જાય છે, પોષણ આપનાર. એમ થાય છે, બહુ મોટી ગડબડ છે. સત્ય છે પણ બીજો ઉપાય નથી આમાં. પોતાના આત્માનું હિત કરવું હોય તો અંતર બાહ્ય જીન માર્ગ જેવો છે એવો બરાબર એને નિશ્ચય કરવો, એનો વિચારીને, અને એ નિશ્ચયમાં એને અડગ રહેવું, નહીંતર હિત કરવા જતાં અહિત થઈ જશે. હિત નહીં થાય પણ અહિત થઈ જશે. એનું ભાન કહ્યું, આમાં તો સંપ્રદાયને ઘર્ષણ થઈ જાય એવું છે, કરવા જાય તો. અને એટલે પોતાને હિંમત જોઈએ, પુરુષાર્થ જોઈએ, પુંજ જોઈએ, આ બધું એટલે જ લોકો ગડબડ બહુ વિરોધ ઘણો કર્યો, એનું કારણ છે આ. તો તમે અમારા ઉપર પ્રહાર કરો છો એવું મને લાગે. પ્રહાર સત્યનું આ સ્વરૂપ જ આવું આવું સત્યનું સ્વરૂપ છે. અને આવા ગુણવાન વિતરાગી મુનિરાજ હોય છે, એવા મુનિઓને નમો લોહી સૌ સામણ કહેવામાં આવે છે. ગણધરદેવ નમસ્કાર કરે છે, પણ નમસ્કાર મંત્રનું ઉચ્ચારણ તો ગણધરદેવ કરે છે. ગણધર જેને નમે, એવા ગુણવાન હોય તો ગણધર એને નમે, કે અવગુણીને ગણધર નમે. કઈ બને આપણા કરતા વધારે ગુણી છે એવું કેવી રીતે નક્કી કરે? એનો ત્યાગ જોઈને નક્કી કર્યું ને, કે બીજું કઈ? તો ત્યાગ તો તિર્યંચો ની હોય છે. આ તો કપડા પહેરે છે, કે તિર્યંચ તો કપડા પહેરતા નથી. જંગલ છે એમ કઈ જોવાય છે? એકલો ત્યાગ એની પાછળ શું છે? આખું વિજ્ઞાન છે. અથવા જૈન પરમેશ્વરે એ વસ્તુ વ્યવસ્થા કેવી રીતે નિશ્ચિત કરી છે, પોતે કયા માર્ગે ચાલ્યા છે, એ માર્ગે ચાલે છે કે એ માર્ગને તોડીને ચાલે છે, સચને એ બધો વિચાર કરો. બરાબર એમાં એવું છે, તમારે જીનેન્દ્રને અનુસરવું છે કે કોને અનુસરવું છે? તો જીનેન્દ્ર કેવી રીતે એ માર્ગમાં ચાલ્યા એ વાત એને બરાબર શાસ્ત્રથી સમજવી જોઈએ. ધંધો વેપાર કરે છે, બહારમાં વ્યવહાર કરે છે, એમાં તો બધાનો અભિપ્રાય જોઈ કરે છે, કરે છે. કોઈ હિતેચ્છુ હોય અને કડવાણ કહે પોતાના લાભ માટે, તો કંઈ ખોટું લગાડે છે? હિતેચ્છુ હોય, હિતની વાત કરે અને કંઈક કઠોર વચન કહે પોતાના લાભને માટે, તો એને કડવું લાગે છે કે મીઠું લાગે છે? સારું કહ્યું, ભલે તમે એમ કહ્યું, નહીતર અમે તો અમે બચી ગયા. તમે આમ કીધું તો બચી ગયા, નહીતર મરી ગયા હો તમે, એમ કે અભિપ્રાય જોવે છે કે અહીંયા બારનો સ્થૂળ ઉપયોગથી પ્રવૃત્તિ જોવે છે. અને કોઈ મીઠું મીઠું બોલીને છેતરી જતો હોય, ગળું કાપતો હોય, અને ખબર પડી જાય તો શું કરે? મીઠું મીઠું બોલીને આપણને મારી નાખ્યા, મારે કરી આપ્યો, અભિપ્રાય જોવો પડે છે. વાસ્તવિકતા છે ત્યાં, એની વાસ્તવિકતા છે. અભિપ્રાય જોવો તે એની વાસ્તવિકતા છે. માત્ર પ્રવૃત્તિ વચનો જોઈ શકાય. રસાસ્વાદમાં લીન આનંદ રસ તૃપ્ત થયો, જ્યારે પરિશ્રમની વેદના વેદતો નથી. રસાસ્વાદમાં લીન પોતાના ચૈતન્ય રસના આનંદ રસના આસ્વાદમાં લીન થઈને, શાંત રસના આસ્વાદમાં લીન થતા, એ આનંદ રસમાં એને તૃપ્તિ ઉપજે છે. અનાદિથી જગતના જીવને ઈચ્છિત પદાર્થોનો સંયોગ થવા છતાં પણ ક્યાંય તૃપ્તિ થઈ નથી. કેમ કે પદાર્થ ભિન્ન છે, પોતે ભિન્ન છે, દ્રવ્યથી દ્રવ્ય મળતું નથી, એટલે તૃપ્તિ થવાનો પ્રશ્ન રહેતો નથી. અહીંયા એને પોતાના રસાસ્વાદમાં લીન થતા થતા આનંદ રસમાં તૃપ્તિ થાય છે. પ્રથમ તૃપ્તિ આવે છે, તૃપ્ત તૃપ્ત થાય છે. કેટલા લક્ષણ લીધા છે સમાધિના, કે સમાધિ કાળે પરિશ્રમની વેદના વેદાતી નથી, અનંત કાળમાં નહીં ઉત્પન્ન થયેલી એવી તૃપ્તિ અંદરમાં ઉત્પન્ન થાય છે. અને જ્યારે મન પરમેશ્વરમાં મળી લીન થાય ત્યારે ત્યાંથી બહાર ન નીકળે, ત્યારે ત્યાં રોકાઈ જાય છે, ઉપયોગ ત્યાં ખોડાઈ જાય છે, ઉપયોગ ત્યાં સ્થિર થઈ જાય છે, ચોંટી જાય છે. અને પરમાનંદને વેદે, પરમાનંદને વેદે ત્યારે એને સ્વરૂપની ધારણા થાય. આ સમ્યક ધારણા છે. લોકો યાદદાસ્તને ધારણા કહે છે, એ ધારણા નથી. પોતાના સ્વરૂપને ઉપયોગમાં ધારણ કરે, શુદ્ધ ઉપયોગમાં ધારણ કરે ત્યારે એને ખરેખર ધારણા થઈ એમ કહેવાય. આપણને માથે ઉપાડીએ છીએ, પ્રતિમાજી ભગવાન હોય એને માથે ઉપાડવામાં આવે છે, એને કાંઈ છોકરાને તેડે એમ લેવાય નહીં, આમ લેવાય નહીં, આમ લે છે. ઉત્કૃષ્ટ છે ને એમ શુદ્ધોપયોગમાં, શુદ્ધોપયોગ રૂપ મસ્તકમાં. શુદ્ધ ઉપયોગ એટલે શુદ્ધ અંગ થયું, પરિણામ અંગ શુદ્ધ થયું. એમાં પરમાત્મ પદને ઉપાડે છે, મસ્તકમાં ધારણ કરે છે, એને ધારણા થઈ એમ કહેવામાં આવે છે. એ ધારણા છે ખરી. પણ સિદ્ધાર્થમાં ધારણ કર્યું એવું જેનું શ્રદ્ધા જ્ઞાન છે, એ શ્રદ્ધા જ્ઞાન ને નમસ્કાર કરવામાં આવે છે. સિદ્ધ પદ ને ધારણ કર્યું, કેમ કે એ શ્રદ્ધા જ્ઞાને સિદ્ધ પદ ને ધારણ કર્યું છે. એટલે ખરેખર એ શ્રદ્ધા જ્ઞાનને નમસ્કાર કરે છે, એ ખરેખર સિદ્ધ પદને નમસ્કાર કરે છે. અને એ શ્રદ્ધા જ્ઞાનને નમસ્કાર કરવા નિષેધે છે તે સિદ્ધ પદને નિષેધે છે, કેમ કે એને જ્યાં ધારણ કર્યું છે એ શ્રદ્ધા જ્ઞાનમાં તો સિદ્ધ પદ બિરાજે છે. એવી વાત છે. તૃપ્ત થયો, લીન થાય છે ત્યારે પરમાનંદ ને વિદે છે, સ્વરૂપની ધારણા થાય છે. બહુ ભાવાય અધિકાર છે, આખો અધિકાર છે સમાધિનો, સ્વરૂપના આનંદનો અધિકાર છે, બહુ ભાવાય અધિકાર છે, આખો અધિકાર છે. બહુ ભાવનાથી લખેલું કે છે, નિરંતર જ્યાં અચળ જ્યોતિનો વિલાસ અનુભવ પ્રકાશમાં થયો ત્યાં ઉપયોગમાં પરિણામ જોડાયા, બીજા ગુણોના પરિણામ પણ ઉપયોગને અનુસરવા લાગ્યા. શું કહે છે કે જ્યાં નિરંતર અચળ જ્યોતિનો વિલાસ અનુભવ પ્રકાશમાં થયો, સદો ઉપયોગના કાળે જે અચલ આત્મજ્યોતિ છે એનો વિલાસ થયો, એની મોજમાં જ્યાં પડ્યો ઉપયોગથી, ત્યાં આનંદ ગુણોના પરિણામ એમાં જોડાઈ ગયા. બીજા પણ આનંદ ગુણોના પરિણામ છે એ ઉપયોગને અનુસરવા લાગે છે. ત્યાં ઉપયોગમાં પરિણામ જોડાયા, બહુવચન લીધું એટલે એક સાથે હો, તે જ કાળમાં એ તે જ સમયમાં, પછીના પરિણામ નહીં પણ અનંત ગુણોના તે જ સમયના પરિણામ ઉપયોગમાં જોડાયા. જેમ જેમ દર્શન જ્ઞાન ચેતના અનુપમ અખંડિત અનંત ગુણમંડિત સ્વરૂપને જાણી રસાસ્વાદ લે, તેમ તેમ પર વિસ્મરણ થઈ પર ઉપાધિની લીનતા મટે, સમાધિ પ્રગટે ત્યારે સમ્યક પ્રકારે ઉત્કૃષ્ટ સ્વરૂપવેત્તા થાય. અને એમાં આગળ વધે છે કે જેમ જેમ દર્શન જ્ઞાન ચેતના છે એ રસાસ્વાદ લે છે. કોનો રસાસ્વાદ લે છે? કે પોતાના જ સ્વરૂપનો, નિજ સ્વરૂપનો રસાસ્વાદ લે છે. અનુભવમાં કેવું છે નિજ સ્વરૂપ? કે અનુપ છે, જેની કોઈ ઉપમા આપી શકાય એવું નથી, એવું માન છે, અખંડિત છે અને અનંત ગુણમંડિત છે. અનંત ગુણો જેની અંદર મંડાયેલા છે, અનંત ગુણ સહિત છે, મહિમા કર્યો છે. સેવા સ્વરૂપને જાણીને, પોતાના સ્વરૂપને એવું જાણીને રસાસ્વાદ લે છે, એમ પોતાના સ્વરૂપના અત્યંત મહિમાપૂર્વક રસાસ્વાદ લે છે. મહિમા પણ ઘણો છે અને સ્વરૂપનો રસ પણ ઘણો ઉત્પન્ન થયો છે. એટલો રસ લે છે, એટલો રસ લે છે કે એ રસ ગાઢ થતો જ જાય છે, ગાઢ થતો જ જાય છે. એવી અંદરની સ્વરૂપ સાવધાની ને સ્વરૂપ જાગૃતિ છે સ્વસંવેદનમાં, કે જેમ જેમ એ રસાસ્વાદ લે છે તેમ તેમ પર એટલે અન્ય પદાર્થનું વિસ્મરણ થાય છે. અન્ય પદાર્થ વિસ્મૃત થઈ જાય છે, અન્ય પદાર્થ ઉપરથી સાવધાની ખલાસ થઈ જતી છે, ખલાસ થતી જાય છે, ઉડતી જાય છે. અને પર પદાર્થ પ્રત્યેની જે ઉપાધિની લીનતા છે એ મટે છે અને તેમ તેમ વધુ ને વધુ સમાધિ ભાવ પ્રગટવા લાગે છે, વિતરાગ ભાવ વધવા લાગે છે. જેમ જેમ રસાસ્વાદ લે છે તેમ તેમ સમાધિ વધારે પ્રગટે છે. સમાધિ મરણ નથી કહેતા, મરણમાં શબ્દ પ્રયોગ લગાડવામાં આવે છે, સમાધિ મરણ. તો ત્યાં ભગવાનનું નામ લઈએ, કોઈ તીર્થંકર દેવનું કે પંચપરમેશ્વરનું સ્મરણ કરે એટલે સમાધિ મરણ થાય નથી. ઉપયોગની શુદ્ધતા થાય, શુદ્ધ ઉપયોગમાં શુદ્ધ પરિણામ સહી, શુદ્ધ ઉપયોગ ન થાય પણ પરિણતિ શુદ્ધ હોય એવા દેહ ત્યાગના અવસરને સમાધિ મરણ કહેવામાં આવે છે. અત્યંત દેહાધ્યાસમાં હોય છે ત્યાં તમે, જ્યારે દેહના રોગ કાળે દેહની રોગની વેદનાને લઈને કોઈને બેશુદ્ધપણું આવે છે અને દેહ ત્યાગ કરે છે ત્યારે તીવ્ર દેહાભ્યાસના પરિણામમાં એ દેહ ત્યાગ છે અને ત્યાં માઠી ગતિમાં, પ્રાય માઠી ગતિમાં જવાનું બને છે, હલકી ગતિમાં જાય છે. હાર્ટ એટેક આવે કે ગમે તે એટેક આવે, ગમે તે પ્રકાર રોગનો, અહીંયા શુદ્ધ ઉપયોગ કે શુદ્ધ પરિણતિ હોય તો સમાધિ મરણ છે અને તે સમ્યક દ્રષ્ટિને જ હોય છે. મિથ્યા દ્રષ્ટિને શુદ્ધ ઉપયોગ કે શુદ્ધ પરિણતિ થતી નથી, હોતી નથી, એટલે એની માટી દીધું એને સમાધિ મરણ કહેતા નથી. સમાધિ મરણ તો આ છે, જેને સમાધિ મરણ થાય એને નવો દેહ ધારણ કરતા સમાધિ જીવન સંપ્રાપ્ત થાય, ત્યાં એ જાગ્રત દશામાં ઉત્પન્ન થાય, દેવલોકમાં જાય નિયમથી, અને તે આત્માના ભાનમાં ત્યાં આળસ મરડીને બેઠો થાય. પણ આત્માના ભાનમાં મરણ તો થયું જ નથી જીવનું, પણ એ સ્થળાંતર કરે છે, પર્યાયાંતર કરે છે, દશાંતર કરે છે ત્યારે તે આત્માના ભાનમાં ત્યાં રહે છે. શરીરની આળકુંપાળે જ કરી હોય તો એને મરણ ક્યાંથી, શુદ્ધ ઉપયોગમાં શરીરની સંભાળમાં ક્યાંથી મરણ થવાનું. તે કાળે તો તીવ્ર વેદના છે એટલે તીવ્ર દેહાધ્યાસ થશે, એટલે શરીરમાં રોગાદી થાય અથવા રોગાદી ન હોય ત્યારે અનુકૂળતાઓ પ્રતિકૂળતાઓ શરીરની હોય તો તેનાથી ઉપેક્ષિત ભાવે અને ઉદાસીન ભાવે પ્રવર્તવું જોઈએ. એની અપેક્ષા ભાવે જેટલો રસ લે એટલો દેહાભ્યાસ એ કરવા યોગ્ય નથી. ત્યારે જ્ઞાનમાં હું બાપનું બફાવું થાય છે એમ જોવું, જ્ઞાન બફાય છે અંદર કાંઈ એ તો જાણે છે ગરબીને, જ્ઞાનને કાંઈ થતું નથી. ગરમી હોય કે ઠંડી હોય, જ્ઞાન ને કઈ ઠંડુ કઈ થવા પણ છે
નહીં.
જોવું કે મને તો કઈ થતું નથી, જ્ઞાન ને થતું નથી એટલે મને થતું નથી, ને મને થતું નથી એટલે જ્ઞાન ને થતું નથી. હું તો જ્ઞાન સ્વરૂપ બસ અહીંયા જ્યાં જ્ઞાન ની સમીપ આવ્યો ત્યાં સમાધાન થઈ જશે બધું, અને એનાથી જેટલો દૂર ગયો એટલું આ સમાધાન થશે. એ ગરમી પડે છે બહુ, આ ઓછી થાય તો સારું, આ ઠંડી બહુ પડે છે ને આ ઘટી જાય તો સારું, પણ એ ઘટશે તો એનામાં ને ઘટશે તો એનામાં, તારામાં વધવું નથી ને તારામાં ઘટવું નથી. તું જે છો તે છો, જેવો છો તે છો, તારા હે સો ટકા ની કલ્પના છે. દેહાધ્યાસ થી બધી કલ્પના છે, દેહાત્મ બુદ્ધિ છે, મિથ્યા બુદ્ધિ છે, દુર્ગતિ નું એ કારણ છે. બહુ રસથી વર્ણન કર્યું છે કે જેમ જેમ દર્શન જ્ઞાન ચેતના પોતાના અનુપમ અખંડિત અનંત ગુણમંડિત સ્વરૂપને જાણીને, જાણીને એટલે મહિમા કરીને, મહિમાપૂર્વક રસાસ્વાદ લે છે. રાગનો મહિમા નથી, જ્ઞાન દર્શનનો મહિમા છે. તેમ તેમ પર વિસ્મરણ થાય, પર ઉપાધિની લીનતા માટે પરિણતિમાં, પરિણતિમાં પર ઉપાધિની ચારિત્રની લીનતા પણ મટતી જાય છે, અને સમાધિ પ્રગટે. તેમ તેમ સમાધિ ભાવ વધે છે, તેમ તેમ વિતરાગ ભાવ વધતો જાય છે. સમયસારમાં અમૃતચંદ્રાચાર્ય કહે છે કે ત્યાં આત્મા વિજ્ઞાન ઘન થતો જાય છે. જેમ જેમ આશ્રવોથી નિવર્તતો જાય છે તેમ તેમ આત્મા વિજ્ઞાન ઘન થતો જાય છે, જેમ જેમ આત્મા વિજ્ઞાન ઘન થતો જાય છે તેમ તેમ આશ્રવોથી નિવર્તતો જાય છે. આ વિશે વિધિ છે આશ્રવથી વિજ્ઞાન ઘન થતો જાય છે, એટલે પરિણામમાં વિતરાગતા ઘનિષ્ઠ થતી જાય છે એમ કહેવું છે. વિતરાગ ભાવ ઘનિષ્ઠ થતો જાય છે, લીનતા વધતી જાય છે, અવગાડતા થતી જાય છે. ત્યારે સમ્યક પ્રકારે ઉત્કૃષ્ટ સ્વરૂપ વિદ્યા થાય, જેમ જેમ વધે ત્યારે સમ્યક પ્રકારે, બીજા કોઈ રીતે નહીં, સહન કરે દુઃખથી હઠથી એમની, સમ્યક પ્રકારે સહજ આનંદને વેધતો વેધતો, સુખને વેધતો વેધતો, ઉત્કૃષ્ટ સ્વરૂપ વેધતા થાય ત્યારે પોતાના સ્વરૂપનો ઉત્કૃષ્ટપણે જાણનારો થાય, ઉત્કૃષ્ટ વેધતા પણ થાય ને ઉત્કૃષ્ટ ભોગતા પણ થાય. દઈ લેવું અહીંયા જાણવું એ અનુભવવાના વિશે અર્થમાં છે. એ તો અનુભવ જ્ઞાન ને જ્ઞાન કહે છે, જે અનુભવ વિનાનું જ્ઞાન છે એને જ્ઞાન કહેતા નથી. એ મુખ્ય પદ્ધતિ છે અધ્યાત્મની અંદર તો વિશેષ.
જય હો જય.